एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, आजे आपणे एक एवा पुस्तकनी वात करवाना छीए जेनुं नाम सांभळता ज घणा वाचकोना कही शकाय के परसेवा छूटी जाय छे।
हा बिल्कुल, एक साहित्यिक माउंट एवरेस्ट जेवू।
बराबर, जेना पर चढ़वानो प्रयत्न करवो एज एक सिद्धि गणाय। आपणे वात करी रह्या छीए थॉमस पिंचननी खुख्यात अने प्रख्यात नवलकथा ग्रेविटीज रेनबो विशे।
खुख्यात अने प्रख्यात आ शब्दो एकदम बराबर छे, कारण के आ पुस्तक जेटलू वखणायू छे एटलू ज मतलब एने गाळो पण पड्यू छे,
અને તેના લેખક થોમસ પિન્ચન પણ એટલા જ રહસ્યમય।
અરે ખૂબ જ, વિચાર તો કરો, આ માણસે આધુનિક અમેરિકન સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ કૃતિઓમાંની એક રખી અને પછી લગભગ 50 વર્ષ સુધી દુનિયાની નજરથી ગાયબ।
કોઈ ઇન્ટરવ્યુ નહીં, કોઈ ફોટો નહીં, કાંઈ જ નહીં।
જાણે કે કહેવા માંગતા હોય કે મારું કામ જ મારી ઓળખ છે, મને ભૂલી જાઓ।
અને ગ્રેવિટીઝ રેઇનબો એવું કામ છે જેને ભૂલવું લગભગ અશક્ય છે। 1973માં જ્યારે આ બુક બહાર પડી ત્યારે તો રીતસરનો હોબાળો મચી ગયો હતો।
સાચી વાત છે, એક તરફ એને અમેરિકાનો સૌથી પ્રતિષ્ઠિત નેશનલ બુક એવોર્ડ મળ્યો,
પણ બીજી તરફ જે થયું તે વધારે રસપ્રદ છે, ખરું ને?
હા, પેલી પુલિત્ઝર પ્રાઇઝવાળી વાત। જ્યુરીએ તો સર્વાનુમતે તેને એવોર્ડ માટે પસંદ કર્યો, પણ પુલિત્ઝર બોર્ડે એમણે વીટો કરી દીધો।
અને કારણ શું આપ્યું?
તેમણે પુસ્તકને અવાચ્ય, કઠોર અને અશ્લીલ કહીને નકારી કાઢ્યું। ખબર છે, એ વર્ષે સાહિત્ય માટે કોઈને પુલિત્ઝર મળ્યો જ નહીં।
વાહ, આ વિવાદ જ દર્શાવે છે કે આ પુસ્તક કેટલું શક્તિશાળી અને વિસ્ફોટક હશે।
તે માત્ર વાર્તા નથી, પણ એક અનુભવ છે જે સ્થાપિત વ્યવસ્થાને હચમચાવી નાખે છે।
તો ચાલો આ અનુભવમાં ઊંડા ઉતરીએ। વાર્તાની શરૂઆત જ આપણને એક વિચિત્ર અને કહી શકાય કે ભયાવહ દુનિયામાં ફેંકી દે છે।
હા, સમય છે 1944, સ્થળ છે લંડન, અને શહેર પર જર્મન V2 મોકેટનો વરસાદ વરસી રહ્યો છે।
પણ આ કોઈ સામાન્ય બોમ્બ નથી, બરાબર ને?
બિલકુલ નહીં, આ રોકેટની સૌથી મોટી ખાસિયત તો એની ભયાનકતા છે, મતલબ એ અવાજ કરતા પણ વધુ ઝડપથી ગતિ કરે છે।
એટલે એનો અર્થ શું થાય?
એનો અર્થ એ કે પહેલા વિસ્ફોટ થાય, બધો વિનાશ સર્જાય, અને પછી તમને એના આવવાનો અવાજ સંભળાય।
એટલે કારણ અને કાર્યનો જે કુદરતી ક્રમ છે એ જૂંધો જતો થઈ જાય।
બરાબર, પહેલા પરિણામ પછી એની ચેતવણી, આ નાનકડી વાત જ આખી નવલકથાનો પાયો છે, સમજ્યા ને?
આ તો સીધું આપણી તર્કબુદ્ધિ પર જ હુમલો છે, અને આ તર્કવિહીન દુનિયાની વચ્ચે આપણું મુખ્ય પાત્ર આવે છે, અમેરિકન લેફ્ટનન્ટ ટાયરોન સ્લોથ્રોપ।
હા, સ્લોથ્રોપ પહેલી નજરે તો એકદમ સામાન્ય, થોડો ભોળો અને મોજીલો સૈનિક લાગે
છે સામાન્ય, પણ એના જીવનમાં એક એવું રહસ્ય છે જે સામાન્યથી ઘણો દૂર છે,
બહુ જ દૂર। રહસ્ય એ છે કે લંડનમાં સ્લોથ્રોપ જે જે જગ્યાએ કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધે છે તેના થોડા દિવસો પછી
શું થાય છે?
બરાબર એ જ જગ્યાએ એક V2 રોકેટ આવીને પડે છે। એના રોમાન્ટિક એન્કાઉન્ટર્સનો નકશો અને રોકેટ હુમલાનો નકશો જાણે એક જ હોય।
આ વાત જરા હાસ્યાસ્પદ નથી લાગતી કે તેની પાછળ કોઈ ગંભીર અર્થ છે? મતલબ જાતીય સંબંધો અને રોકેટ હુમલાઓ,
આ જ તો પિંચનની પ્રતિભા છે, એ હાસ્યાસ્પદ અને ગંભીર વચ્ચેની ભેદરેખા જ ભૂસી નાખે છે। એક સ્તરે હા, આ કાળું કૌતુક છે,
પણ ઊંડાણપૂર્વક
જુઓ તો પિંચન માનવતાની સૌથી આદિમ વૃત્તિ એટલે કે કામવાસના, એને તે સમયની સૌથી આધુનિક અને વિનાશક ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે,
અને એના દ્વારા એક ભયાનક પ્રશ્ન પૂછી રહ્યા છે।
હા, કે શું આપણી ઈચ્છાઓ ખરેખર આપણી પોતાની છે, કે પછી આપણી આસપાસની સત્તા અને મૃત્યુની સિસ્ટમ દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવી રહી છે?
અને સ્વાભાવિક છે કે આટલો વિચિત્ર સંયોગ કોઈના ધ્યાનમાં તો આવ્યો જ હશે।
બરાબર, સ્લોથ્રોપ ધ વ્હાઇટ વિઝિટેશન નામની એક ગુપ્ત બ્રિટિશ જાસૂસી સંસ્થાના રડાર પર આવી જાય છે,
અને આ સંસ્થામાં પેલો મનોવૈજ્ઞાનિક છે એડવર્ડ પોઇન્ટ્સમેન।
હા, પોઇન્ટ્સમેન એક કટ્ટર પાવલોવિયન, એનું માનવું છે કે આ કોઈ સંયોગ નથી, આ કન્ડિશનિંગ છે। એની થિયરી મુજબ એની થિયરી મુજબ જ્યારે સ્લોથ્રો બાળક હતો ત્યારે કોઈ જર્મન વૈજ્ઞાનિકે તેના પર પ્રયોગો કર્યા હતા, અને તેની કામવાસનાને રોકેટના કોઈ ચોક્કસ ઘટક સાથે જોડી દીધી હતી,
એટલે સ્લોથરબ એક વ્યક્તિ મટીને એક પ્રયોગ બની જાય છે, એક કોયડો, અને અહીંથી જ નવલકથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે.
હા, એક તરફ છે પોઇન્ટ્સમેન અને તેની સિસ્ટમ, જેને પિંચન દે એટલે કે તેઓ કહે છે.
આ દે કોણ છે? કોઈ ચોક્કસ જૂથ?
દે એ નવલકથાનો સૌથી મોટો ડર છે. દે એટલે સરકારો, કોર્પોરેશનો, લશ્કરી ઔદ્યોગિક સંકુલ, એ બધી અદૃશ્ય શક્તિઓ જે પડદા પાછળ રહીને બધું નિયંત્રિત કરે છે.
એક રીતે જોઈએ તો 1973માં આ દે સરકારી ષડયંત્ર હતા.
અને આજે દે આપણા ફોનનો એલ્ગોરિધમ છે, આપણો ડેટા ટ્રેક કરતી કંપનીઓ છે. પિંચનની પેરાનોયા આજે આપણને વધુ વાસ્તવિક લાગે છે.
અને આ સિસ્ટમ સ્લોથરોપને સમજવા નથી માંગતી, એને નિયંત્રિત કરવા માંગે છે.
બિલકુલ. અને બીજી તરફ છે બિચારો સ્લોથરોપ, જેને ધીમે ધીમે ખબર પડે છે કે તે કોઈના હાથની કઠપૂતળી છે, અને તે આ જાળમાંથી ભાગી છૂટે છે.
તે શું શોધવા નીકળે છે?
તે બે વસ્તુઓ શોધવા નીકળે છે. એક, પોતાના ભૂતકાળનું સત્ય, અને બીજું, એક રહસ્યમય રોકેટ જેનો સિરિયલ નંબર છે 000000.
000000?
હા.
આ કોઈ સામાન્ય રોકેટ નથી.
ના, આ એક દંતકથા જેવું છે, અને આ શોધ જ તેને 10 ઝોન તરફ દોરી જાય છે.
તો આખી નવલકથા આ એક પ્રશ્નની આસપાસ ફરે છે. શું દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ખરેખર અસ્તવ્યસ્ત અને રેન્ડમ છે,
કે પછી તેની પાછળ કોઈ છુપું ષડયંત્ર, કોઈ મોટી ડિઝાઇન કામ કરી રહી છે?
અને જો એવું છે તો શું એ જાણવું પણ આપણા માટે સારું છે? આ જ તો પેરાનોયાનું મૂળ છે.
અને પુસ્તકનું શીર્ષક પણ આ જ વિચારનું પ્રતીક છે, ગ્રેવિટીઝ રેઇનબો.
હા, ગુરુત્વાકર્ષણનું મેઘધનુષ્ય.
હે, બીજું કંઈ નહીં પણ V2 રોકેટના માર્ગનો પેલો પરવલય આકાર, પેરાબોલિક આર્ક.
ઓ, એનું જે આર્ક બને છે.
હા, જોવામાં સુંદર લાગે, એકદમ ગાણિતિક ચોકસાઈવાળો વળાંક, પણ એની શરૂઆત અગ્નિથી થાય છે અને અંત સંપૂર્ણ વિનાશમાં.
આ તો 20મી સદીની ટેકનોલોજીનું જ પ્રતીક થયું, કદાચ માનવતાના માર્ગનું પણ.
બરાબર, સુંદર, તાર્કિક અને આત્મઘાતી.
આટલી મોટી વાર્તામાં પાત્રો પણ ઘણા હશે, પણ મને એ સંઘર્ષમાં વધુ રસ છે, ઇલેક્ટ અને પ્રેટરાઇટ વચ્ચેનો.
હા, શક્તિશાળી લોકો અને જેમને પાછળ છોડી દેવાયા છે તે. સ્લોથરોપની યાત્રા આને બહુ સારી રીતે દર્શાવે છે.
કેવી રીતે?
એની યાત્રા કોઈ સામાન્ય હીરો જેવી નથી જે અંતે તે પોતાની જાતને શોધી કાઢે. એની યાત્રા સ્વવિઘટનની છે.
સ્વવિઘટન?
હા, તે જેટલું વધુ સત્યની નજીક પહોંચે છે તેટલું જ તેનું વ્યક્તિત્વ તૂટતું જાય છે, વિખેરાતું જાય છે. તે ધ ઝોનમાં પહોંચે છે.
ધ ઝોન એટલે યુદ્ધ પછીનું જર્મની, એકદમ અરાજક, કાયદાવિહીન પ્રદેશ.
બરાબર, જ્યાં કોઈ નિયમ નથી, કોઈ ઓળખ નથી, અને ત્યાં તે પોતાની ઓળખ છુપાવવા માટે.
હા, મેં સાંભળ્યું છે કે તે વિચિત્ર વેશ ધારણ કરે છે.
ક્યારેક રોકેટમેન નામનું સુપર હીરો બને, તો ક્યારેક ડુક્કરની થીમવાળા કોસ્ટ્યુમમાં ફરે. આ બધું હાસ્યાસ્પદ લાગે, પણ એ દર્શાવે છે કે એનું સ્વ હવે બચ્યું જ નથી.
તે માત્ર ભૂમિકાઓનો સરવાળો બની ગયો છે.
અને અંતે તે વાર્તામાંથી શાબ્દિક રીતે ગાયબ થઈ જાય છે. તે પ્રીટેરાઇટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ પ્રીટેરાઇટ શબ્દ થોડો સમજાવશું? એનો અર્થ માત્ર હારનાર કે પસંદ ન થયેલ એવો જ થાય?
એનાથી ઘણું ઊંડું છે. આ શબ્દ કેલ્વિનિસ્ટ વિચારધારામાંથી આવે છે. ઇલેક્ટ એ લોકો છે જેમને ઈશ્વરે મુક્તિ માટે પસંદ કર્યા છે,
અને પ્રીટેરાઇટ એ બાકીના બધા.
હા, પિંચનની દુનિયામાં ઇલેક્ટ એ શક્તિશાળી લોકો છે જે ઇતિહાસ લખે છે, અને પ્રીટેરાઇટ એ સામાન્ય જનતા છે, સિસ્ટમ માટે માત્ર કાચો માલ.
અને સ્લોથરોપને જ્યારે આ સમજાય છે
ત્યારે તેનું વિઘટન થઈ જાય છે. તેનું ગાયબ થવું એ પ્રીટેરાઇટ હોવાની અંતિમ અભિવ્યક્તિ છે.
વાહ, આ તો બહુ નિરાશાજનક લાગે છે. શું નવલકથામાં ક્યાંય આશા કે માનવીય હૂંફ જેવું કંઈ છે જ નહીં?
છે, પણ બહુ ઓછું. જેમ કે રોજર મેક્સિકો અને જેસિકા સ્વાનલેકનો પ્રેમ સંબંધ. રોજર એક આંકડા શાસ્ત્રી છે.
એ પણ સિસ્ટમ માટે કામ કરે છે, પણ પોઇન્ટ્સમેન જેવો નથી.
ના, તે સ્વીકારે છે કે દુનિયામાં બધું નિયંત્રિત કરી શકાતું નથી, તેમાં અનિશ્ચિતતા છે. જેસિકા સાથેનો તેનો પ્રેમ યુદ્ધના સતત ભય વચ્ચે પાંગરે છે.
તેમની ક્ષણો ખૂબ જ સુંદર અને માનવીય છે, પણ પછી શું થાય છે?
જેવું યુદ્ધ પૂરું થાય છે અને શાંતિ પાછી આવે છે, સમાજની કઠોર વ્યવસ્થા અને નિયમો ફરીથી લાગુ પડે છે.
અને આ વ્યવસ્થામાં તેમના મુક્ત પ્રેમને કોઈ સ્થાન નથી.
બરાબર, તેમનો સંબંધ તૂટી જાય છે. પિંચન જાણે કહેવા માંગે છે કે સિસ્ટમ માત્ર વ્યક્તિઓને જ નહીં પણ સાચા માનવીય જોડાણોને પણ નષ્ટ કરી દે છે.
અને જર્મન બાજુના પાત્રો પણ એટલા જ જટિલ છે, જેમ કે પેલો એન્જિનિયર ફ્રાન્સ પોકલર.
હા, પોકલર એ વિજ્ઞાનના નૈતિક સમાધાનનું જીવતું જાગતું ઉદાહરણ છે. એ જાણે છે કે તે વિનાશનું હથિયાર બનાવી રહ્યો છે,
પણ તે પોતાની જાતને છેતરે છે.
હા, નાઝીઓ તેને વચન આપે છે કે જો તે કામ કરતો રહેશે તો તેને વર્ષમાં એકવાર તેની પુત્રી ઇલ્સને મળવા દેવામાં આવશે. આ લાલચમાં તે પોતાની નૈતિકતા વેચી દે છે.
તેવા લાખો લોકોનું પ્રતીક છે જેઓ હું તો માત્ર મારું કામ કરી રહ્યો હતો કહીને મોટી અનૈતિકતાનો ભાગ બની જાય છે.
બિલકુલ. અને પછી આવે છે નવલકથાનું મુખ્ય ખલનાયક કેપ્ટન બ્લિસરો.
તેનું પાત્ર તો અત્યંત વિકૃત લાગે છે.
બ્લિસરો એ સિસ્ટમનો ચરમસીમાનો ચહેરો છે, એક જર્મન SS ઓફિસર જે પેલો 0000 રોકેટ પ્રોજેક્ટનો માસ્ટરમાઇન્ડ છે.
તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવા માંગે છે.
હા, અને એનો ઉકેલ પોતાના યુવાન પ્રેમી ગોટફ્રાઇડને એ રહસ્યમય રોકેટની અંદર મૂકીને અવકાશના શૂન્યાવકાશમાં મોકલી દેવો.
આ તો પ્રેમ, શક્તિ અને મૃત્યુનો વિકૃત સંગમ છે.
સૌથી વિકૃત.
આખી વાર્તાનો પ્રવાહ પણ બિનપરંપરાગત છે. ચાર ભાગમાં વહેંચાયેલો અને દરેક ભાગ વધુને વધુ અસ્તવ્યસ્ત થતો જાય છે.
હા, પહેલો ભાગ બિયોન્ડ ધ ઝીરો એક પેરાનોઇડ થ્રિલર જેવો છે. બીજો ભાગ તેને ફ્રેન્ચ રિવેરા લઈ જાય છે, જ્યાં તેને નિયંત્રણની જાળનો સ્પષ્ટ અનુભવ થાય છે અને તે ભાગી છૂટે છે.
અને ત્રીજો ભાગ ઇન ધ ઝોન એ નવલકથાનું હૃદય છે, સૌથી લાંબો, સૌથી જટિલ
અને સૌથી અરાજક. ધ ઝોન એ માત્ર ભૌગોલિક સ્થળ નથી પણ એક માનસિક અવસ્થા છે. અહીં બધું જ તૂટી ગયું છે, દેશો, વિચારધારાઓ, અર્થવ્યવસ્થા.
આ તો શુદ્ધ એન્ટ્રોપી છે.
બરાબર. થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત કે દરેક સિસ્ટમ કુદરતી રીતે વ્યવસ્થામાંથી અસ્તવ્યસ્તતા તરફ જાય છે. ધ ઝોન એ સમાજની એન્ટ્રોપી છે અને આ અરાજકતામાં જ સ્લોથ્રોપનું વ્યક્તિત્વ પણ વિખેરાઈ જાય છે.
અને અંત, મેં સાંભળ્યું છે કે તેનો અંત સાહિત્યના ઇતિહાસમાં સૌથી આઘાતજનક અંતમાંનો એક છે.
તે ખરેખર દિમાગને સુન્ન કરી દે તેવો છે. બ્લિસેરો આખરે રોકેટ 0000 લોન્ચ કરે છે, પણ છેલ્લું દૃશ્ય અચાનક બદલાઈ જાય છે.
ક્યાં પહોંચી જઈએ છીએ આપણે?
આપણે યુદ્ધના સમયમાંથી સીધા 1970ના દાયકાના લોસ એન્જલ્સના એક મૂવી થિયેટરમાં. આપણે એટલે કે વાચકો ત્યાં બેઠા ફિલ્મ જોઈ રહ્યા છે.
અને પછી
અચાનક ફિલ્મ બળી જાય છે, સ્ક્રીન સફેદ થઈ જાય છે અને આપણને ખબર પડે છે કે એક V2 રોકેટ સીધું આપણા થિયેટર પર, આપણા માથા ઉપર પડી રહ્યો છે.
આ તો માત્ર ચોથી દિવાલ તોડવા જેવું નથી, આ તો આખી દિવાલને વિસ્ફોટથી ઉડાવી દેવા જેવું છે.
હા, પિંચન કહેવા માંગે છે કે આ કોઈ ઇતિહાસની વાર્તા નથી, આ કોઈ બીજાની વાર્તા નથી, આ આપણી વાર્તા છે.
જે ખતરો પુસ્તકમાં છે તે હજુ પણ જીવંત છે.
બરાબર. તે રોકેટની જેમ આપણા આધુનિક સમાજ પર ઝુલુંબી રહ્યો છે અને નવલકથા એક અધૂરા વાક્ય સાથે પૂરી થાય છે, જાણે વિસ્ફોટ પહેલાની છેલ્લી ક્ષણ હોય.
આ બધાની પાછળ પિંચનની જે ભાષા અને શૈલી છે એ પણ આ પુસ્તકને અઘરું બનાવે છે.
ચોક્કસ. તે એક જ સમયે અનેક દૃષ્ટિકોણથી વાર્તા કહે છે. એની ભાષામાં રોકેટ વિજ્ઞાનના ટેકનિકલ શબ્દો પણ છે અને ગલીની અશિષ્ટ ભાષા પણ.
ગંભીર દાર્શનિક વિચારોની વચ્ચે અચાનક કોઈ ગીત કે કવિતા આવી જાય.
હા, તે આપણને હસાવે પણ છે અને ડરાવે પણ છે. વિનાશની વચ્ચે પણ હસવું એ કદાચ પ્રતિકારનું સૌથી મોટું સ્વરૂપ છે.
તો અંતે આ પુસ્તકમાંથી શું તારણ કાઢવું? ગ્રેવિટીઝ રેઇનબો વાંચવાનો અનુભવ કેવો છે?
આ પુસ્તક તમને તૈયાર જવાબો નથી આપતું. એ તમારા મનમાં હજારો અસ્વસ્થતાપૂર્ણ પ્રશ્નો છોડી જાય છે. શું આપણે સ્વતંત્ર છીએ? શું આપણી ઇચ્છાઓ આપણી છે?
શરૂઆતમાં તે ગૂંચવણભર્યું અને નિરાશાજનક લાગી શકે છે.
હા, પણ જો વાચક ટકી રહે તો તેને ઇતિહાસના ચક્રો નીચે કચડાઈ ગયેલા અસંખ્ય લોકો માટે ઊંડી સહાનુભૂતિનો અનુભવ થાય છે.
આ નવલકથા આપણને શીખવે છે કે ટેકનોલોજી અને સત્તાની આ જટિલ દુનિયામાં કદાચ આપણી માનવતાને વળગી રહેવું એ જ સૌથી મોટો સંઘર્ષ છે.
અને તે આપણને એ સવાલ પૂછવા મજબૂર કરે છે કે સિસ્ટમ જે અરાજકતા અને અનિશ્ચિતતાને નફરત કરે છે, શું સાચી સ્વતંત્રતા એમાં જ ક્યાંક છુપાયેલી છે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.